namo arihantam namo siddharam namo ariyanam namo vajrayam namo lure sarvasahum mangalam bhagavan viro mangalam gautama Mangalam Kundakundaro Jayadharmo Sumangalam Atman Shashana Mangalacharan Shri Jina Shashana Guru Namo Nana Vidisukhaka Atmahita Upadeshate Kare Mangalacharan सोहे जिन शासन में आत्मानुशासन श्रुत जाके दुख हरि सुख कारि साची शासन जाको गुण भद्र करता गुण भद्र जाको जानी भद्र गुण धारी भग करत उपासन ऐसे सार शास्त्र को प्रकाशे अर्थ जीवनी को बने उपकार नाश मिथ्या ब्रह्म तांते देश भाषा करी अर्थ को प्रकाश करो जानते मंद बुद्धि हो के होते अर्थ भाषण जाके मंद बुद्धि हो के होते अर्थ भाषण जो लक्ष्मी के निलय रूप उन अविनाशी प्रभु को धार ग्रंथर जो आत्मानुशासन अव्यजनों को है शिव का हे आत्मन तू दुख से डरता और सुख की वांछा करता इसीलिए मैं दुख हारी और सुखकारी रचना करता मधुर विपाकी उपदेशामृत यदि कटु भी भाषित हो कटु औषधि ग्राहक रोगीवत किंचित तू भय भीत આત્માનુશાસન ગ્રંથાલિરાજ અહીંયા વિરાજમાન છે એમાં આપણે 163 ગાથા સુધીનો સ્વાધ્યાય થયો છે 164મી ગાથાનો સ્વાધ્યાય હવે આપણે આજે કરશું આજે બનશે તો 164 અને 165 એ બે ગાથા આપણે જોવાનો ભાવ છે આપણો વિષય શું ચાલી રહ્યો છે આત્માનુશાસનમાં જે એક ચરણાનિયોગની પદ્ધતિથી આ જિનાગમમાં જીવોના પરિણામ કેવા હોવા જોઈએ એનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે એમાં આપણો અધિકાર અહીંયા છે કે જે સાચા ગુરુ એટલે કે મુનિરાજ છે એમની દુર્લભતા અને એમની વિપરીત વૃત્તિ કે સાચા સાધુઓની દુર્લભતા અને વિપરીત વૃત્તિ આજે આપણે એ ભાવના ભાષું કે આપણે સાચું મુનિપદ ક્યારે ધારણ કરીએ અને કેવું હોવું જોઈએ જો આપણો જે ગાથાનો વિષય છે 164મી ગાથા છે એમાં ટાઇટલ છે સ્તુત્ય અને નિંદ્ય વ્યક્તિઓની ચરમ સ્થિતિ આપણે લાસ્ટ ટાઈમ જે ગાથા જોઈ હતી એમાં પણ આપણે બે ગાથાઓ જોઈ હતી એમાં વિષય હતો કે જે કર્મનું પરિણામન છે એ કર્મનું પરિણામન કોને દુઃખી કરી શકે તો કોને દુઃખી કરી શકે કીધું કે જીવને બે પ્રકારની ઈચ્છા અથવા આશા હોય છે એક તો કે આ જે ભવ છે એ ભવમાં આપણી બધી ઈચ્છાઓ આશાઓ પૂરી થાય એટલે એને ધનની અથવા સંયોગોની ઈચ્છા છે અને બીજું કે જે આગલો ભવ જે છે એ આપણો સારો થાય એટલે મૃત્યુનો જે ભય છે એ ભય બીજો પ્રકારનો ભય છે જે સંસારી પ્રાણી છે એને આ બે પ્રકારના ભય હોય છે કે એક કે આ ભવમાં જે સંયોગ હોય છે એની આશા એની ઈચ્છાઓ એની પૂરી થતી રહે અને બીજું કે એને મૃત્યુ અથવા નેક્સ્ટ ભવ એને સારો મળે હવે મુનિરાજને તો નિર્ધનતા જેમનું ધન છે મુનિરાજની પરિણતિ કેવી છે અહીંયા જે શું કીધું બહુ સરસ છે જેની પાસે શાસ્ત્ર હોય તો 163મી ગાથા છે, ને 162મી ગાથા છે, 162, કે નિર્ધનતા જ જેમનું ધન છે. મુનિરાજ કેવા છે કે અપરિગ્રહી છે, બધી જેટલા એમના સહયોગ હતા બધાનો ત્યાગ કરીને તો એ જંગલમાં ગયા છે. હવે પોતે નિર્ધન છે એ જ એમનું મુખ્ય ધન છે. અને બીજું શું કીધું કે મૃત્યુ હી હે જીવન જિનકા, જેમનું જીવન જ મૃત્યુ છે. કે જે મુનિરાજ બધા સંયોગોને ત્યાગીને જંગલમાં વાસ કરવા ગયા છે તો કે ત્યાં મારું શરીર ટકી રહે, આ શરીરના જે આયુષ્ય આદિ બની રહે એવી એમની ઈચ્છા જ નથી. એમની ઈચ્છા તો એકમાત્ર શુદ્ધ ઉપયોગમાં લીન રહેવાની છે. તો જેમને આ બે વસ્તુ, જેમને નિર્ધનતા અને મૃત્યુનો કોઈ ભય નથી, તો હવે કર્મ એમનું શું ભલું કે બુરું કરી શકે. જો વિચાર તો કરો કેટલી એમની નિર્મળ પરિણતિ હોય છે. મુનિરાજ હોય છે ને, તમે જો કદાચ સાંભળ્યું હશે કે આહાર દાન લેવા આવે તો એક તો ઓલું અભિગ્રહ ધારણ કરીને આવે છે. હવે અભિગ્રહ ધારણ કરીને આવે અને આહાર કરવા આવે ને, તો અમુક એમની વૃત્તિ કહેવામાં આવે છે. કદાચ સાંભળ્યા હોય ક્યારે શબ્દ, સાંભળ્યા છે કદાચ ભ્રામરી વૃત્તિ, પછી ગોચરી વૃત્તિ, આ બધું સાંભળ્યું છે ક્યારે? મુનિરાજની આવી પ્રકૃતિ હોય છે. એક ભ્રામરી વૃત્તિ એટલે શું છે કે જેવી રીતના ભમરો હોય, એ ભમરો કમળ ઉપર બેસે તો એ ત્યાં બેસે તો ત્યાંથી એ મધુર જે એની સુવાસ હોય છે એનો રસ તો લે છે, પણ એ કમળને ખરાબ કરતો નથી. એનું અસ્તિત્વ જેવું છે એવું એમને એમ રહે છે. એ ભમરાને કારણે ફૂલને ક્યારે કાંઈ નુકસાન થતું નથી. એવી જ રીતે મુનિરાજ જ્યારે આહાર લેવા આવે છે તો એમની આહારની જે પ્રક્રિયા છે એમાંથી શ્રાવકને કાંઈ દુઃખ પહોંચતું નથી. એક તો એમનો આહાર એટલો ઓછો હોય, અલ્પ હોય છે, કે એવું નથી કે એમના આહારને કારણે શ્રાવકના ઘરમાં ખૂટી પડે અને એમને એને કારણે દુઃખના પરિણામ કે કંઈ થાય. અરે અંદર શ્રાવકને તો મુનિરાજના આહારદાનને લીધે એટલો આહલાદ થાય છે કે જે ચાર રોટલી ખાતો હોય ને તો બે રોટલીમાં જ એને સંતોષ થઈ જાય. કેમ કે એને એ આહલાદને કારણે જ અંદરથી એને તૃપ્તિ થઈ જાય છે. તો પહેલું એ આપણે જોયું ભ્રામરી વૃત્તિ. બીજું ગોચરી વૃત્તિ એટલે શું ખબર છે? કે ગાય, હા ગાયની જેમ, જેવી રીતના ગાયને તમે ઘાસ ચરાવવા લઈ જાઓ તો એ જ્યારે ઘાસ ચરવા જાય છે તો એને ખાલી ઘાસ જ દેખાય છે, આજુબાજુમાં કોણ ઊભું છે, કોઈ રાજા રાણી આદિ કોઈ હોય અથવા બીજા કોઈ પણ સંયોગો આદિ હોય તો એ ગાયને દેખાતા નથી. એનું ધ્યાન ક્યાં છે? કે ખાલી ઘાસ ઉપર છે. એવી રીતના મુનિરાજ જ્યારે આહાર લેવા આવે છે તો કયા રાજાના ઘરે આવે છે, કે કોઈ ગરીબના ઘરે જાય છે, ત્યાં રાજા ઊભા છે કે રાણી ઊભી છે, આહારમાં શું આપે છે એ પણ એમને એના ઉપર એમનો ઉપયોગ નથી. એને કહેવાય ગોચરી વૃત્તિ, કે એમનો ઉપયોગ તો એક પોતાના શુદ્ધ ઉપયોગમાં લીન થવાની કોશિશ કરે છે. આ તો જો આ જે અભિગ્રહ ધારણ કરીને આવે ને, ખરેખર આ મુનિરાજની મુદ્રા જ નથી. જો આ થોડો તમે કદાચ સાંભળ્યું હોય તો એક દિગંબર શ્વેતાંબરમાં ફરક આવે છે. દિગંબર પ્રમાણે મુનિરાજ ફક્ત કાં તો ખડગાસનમાં હોય કાં તો પદ્માસનમાં હોય. આ બીજા આ બે પદ, બે પોઝિશન સિવાય કોઈ આડી તેડી કોઈ પોઝિશનમાં હોય નહીં. ખ્યાલ આવે છે? તો હવે આ જે આમ હાથ કરીને જાય છે તો ખરેખર આ મુનિરાજની વિકારી મુદ્રા કહેવાય. આ મુનિરાજની ખરેખર સાચી મુદ્રા જ નથી. ખ્યાલ આવે? એટલે પાછા આવીને એનો પ્રાયશ્ચિત લે છે. એ નથી બેસતું, એ નથી બેસતું આપણા શાસ્ત્રના આધારે, એવું નથી. હા, પણ એવું નથી હોતું. શાસ્ત્રના આધારે તો આ બે જ ઓલું હોય, જે એમ કહીને પાછલી રાત્રિમાં થોડું એક પડખે સૂવે છે ને એ બધું એ એક્સેપ્શન થઈ ગયું, પણ એ ખરેખર મુનિરાજના ઓલા પદ નથી એમ. હા એ છે, બરાબર છે. હવે એ તો જે એમની હવે અંતિમ સ્થિતિ હોય મુનિરાજની, હવે ત્યારે કોઈ શારીરિક એમની શક્તિ નથી. એટલે આ જો આ મુનિરાજના એમની જે ભૂમિકા છે ને, હવે એમ તો કહેવાય, આમ કહીએ ને કે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે છે, શાસ્ત્ર લખે છે કે તો શાસ્ત્ર લખે છે, પણ એ ખરી મુનિરાજની ભૂમિકા નથી એમ કહેવાય.
કેમકે ખરી મુનિરાજની ભૂમિકા તો સાતમું ગુણસ્થાન જ છે, નિર્વિકલ્પ દશા એ મુનિરાજની ભૂમિકા છે, છઠ્ઠું ગુણસ્થાન જ મુનિરાજની ભૂમિકા નથી. એ કહેવાની પદ્ધતિ છે એમ. બાકી તો છઠ્ઠા સાતમા ગુણસ્થાન બેવને પ્રમાણની દ્રષ્ટિએ મુનિ દશા કહેવાય છે, પણ આ મુનિરાજની કેવી દશા હોય છે એવી આપણે વાત કરીએ છીએ. કે એક બીજું છે ગર્ત પૂરણ ગોચરી, કે ખાલી જે ખાડો પૂરતા હોય એ જાતની એમની એક પ્રક્રિયા હોય છે. મુનિરાજનું જીવન તો એટલું ઉત્કૃષ્ટ હોય છે કે આજની જો આપણે ગાથા થોડું લઈએ અને એના અનુસંધાનમાં હું કહું છું કે મુનિરાજનું જીવન તો એટલું ઉત્કૃષ્ટ હોય છે કે કોઈ ચક્રવર્તી રાજા હોય, ભરત ચક્રવર્તી જેવા રાજા હોય, અને એમને અંતરમાં એટલો વૈરાગ્ય જાગે કે એમની પાસે પહેલા ચક્રવર્તી પદમાં શું કમી હતી કે જે હવે એમને ત્યાં ઓછપ લાગી તો એ બધું છોડીને મુનિ દશા લે છે. શું કમી હતી બોલો? ચક્રવર્તી પદમાં એમને જે સંયોગ જોઈએ એ બધા એમને મળી રહે છે. એ મળી શું રહે છે? એમના જ છે, કેમકે છ ખંડના ધણી છે, અને જે દેશમાં કોઈ સારી વસ્તુ હોય એના માલિક તો રાજા જ કહેવાય. એટલે એ છ ખંડની આખી પૃથ્વીની બધા જ સંયોગો ભરત ચક્રવર્તીના જ છે. તો એમને ત્યાં શું કમી લાગી? તો ત્યાં એ ઉદાહરણ શું આપ્યું કે જેવી રીતના ઓલી બાઈક ગોબર લઈ જતી હોય અને એ જ્યારે એને ખ્યાલ આવે, એટલે ખ્યાલ આવે એટલે ગોબર કરતા કોઈ સારો ઉત્કૃષ્ટ પદાર્થ મળે અને એ ગોબરને કેવું ત્યાગી દે છે અને પછી ઓલા ઉત્કૃષ્ટ પદાર્થ તરફ પોતાનું ધ્યાન કરે છે કે એને ગ્રહણ કરે છે. એવી રીતના ચક્રવર્તી જ્યારે છ ખંડના રાજ્યને કેવી રીતના ત્યાગે છે કે જાણે આમ કોઈ કોઈ મલિન પદાર્થ છે, કોઈ તુચ્છ પદાર્થ છે, એની તરફ જોતા જ નથી અને મુનિ દશા ધારણ કરે છે. જેવી રીતના રણ પ્રદેશ હોય અને ઓલા સેન્ટ ડ્યુન્સ હોય ને, હવે કોઈએ કીધું કે આ તમે આ એક પાર કરો અને પેલી બાજુ તમને ત્યાં ઓલું પાણી મળશે, ત્યાં એક તળાવ બી છે અને સરસ ઠંડી હવા વાય છે, સરસ મજાનું પાણી છે, ત્યાં એક રહેવા માટેની જગ્યા પણ છે. હવે હજી આ માટીનો ડુંગર છે એટલે ઓલી બાજુ શું છે દેખાતું નથી, પણ એ સાંભળીને તો એ કોઈ થાકેલો પ્રવાસી હોય એ ધીરે 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 ચડતો ચડતો આમ શિખરની નજીક પહોંચે છે. હવે જ્યાં સુધી શિખરની નજીક પહોંચ્યો નથી, હજી નીચે છે, ત્યાં સુધી આજુબાજુ જોયે છે, પાછળ જોયે છે કે અરે ક્યાં અટકાઈ ગયો હું, થાકી ગયો, ખૂબ સરસ લાગી છે, આમ છે તેમ છે. અને જ્યાં એ શિખરની નજીક પહોંચ્યો અને હવે એને સામે એ પાણી દેખાયું કે એ રહેવાનું સ્થાન જરાક તળાવ જેવું કંઈ દેખાયું, તો હવે શું કરશે? હવે આગળ પાછળ ક્યાંય જોવે છે? હવે એને કાંઈ દેખાતું જ નથી. હવે તો એને એકમાત્ર શું છે કે બસ ત્યાં જઈને મારે પાણી પીવું છે. જે આપણે પહેલાના જમાનામાં સાંભળ્યો છે ને કે ભદ્રબાહુ સ્વામીના વખતમાં 12,000 મુનિરાજોનો સંઘ હતો, અથવા એમની પણ પહેલા આદિનાથ ભગવાન આદિનું સમોસરણ હતું તો ત્યાં તો લાખો મુનિરાજો હતા. અને મુનિરાજ એટલે કે જાણે કેવલ જ્ઞાનની તળેટી એમ કહેવાય ને, આપણે એવું આવે છે ને બોલ, દેશીના બોલ આવે છે ને કે મુનિ દશા એટલે કેવળ જ્ઞાનની તળેટી. એટલે ખાલી કહેવા પૂરતું નથી, ખરેખર એમ સમજો કે 12,000 મુનિરાજ, આ તો ભલે પંચમ કાળ છે એટલે જવા દો, પણ એવું બીજું ઉદાહરણ લો કે ચોથા કાળમાં આવી રીતના 10,000 મુનિરાજનો સંઘ હોય અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વિહાર કરતા હોય, અને આ તો હમણાં એ મુનિરાજ છે, અંતર્મુહૂર્ત પછી મુનિરાજ છે કે નહીં સંઘમાં એ જ ખબર નથી. કેમ કે ક્યાં પહોંચી ગયા? કે અરિયન દશામાં પહોંચી ગયા, અંતર્મુહૂર્તમાં. છઠ્ઠા સાતમા ગુણસ્થાનથી અરિયંત દશા પ્રગટ કરતા કેટલો ટાઈમ લાગે? એક અંતર્મુહૂર્ત જ લાગે. એટલે કોણ, એક બીજી એક સ્ટોરી આવે છે, નામ તો હું ભૂલી ગયો, મેં ગઈકાલે જ સાંભળ્યું નામ. એક કોઈ રાજકુમાર હતા, નામ મને ખ્યાલ નથી બહુ. હવે એ રાજકુમાર રહે બહુ આમ કઈ સ્વાધ્યાય કે કઈ નહીં, થોડા લાડ પ્રેમમાં ઉછેરાયેલા, એટલે એને કઈ બહુ ભણવા કરવાનું કઈ આવડે નહીં, એને લખવા વાંચતા જ ન આવડે, પણ પહેલેથી બહુ વૈરાગી હતા, એને બીજે ક્યાંય રૂચિ થાય નહીં, ક્યાંય ગમે નહીં. હવે એકવાર એમણે કોઈ બીજા કોઈ મુનિરાજના એમને દર્શન થયા, એટલે મુનિસંઘમાં જઈને એમણે આચાર્ય ભગવાનને કીધું કે મહારાજ મને બીજે ક્યાંય તો ગમતું નથી, બસ એક જગ્યાએ આમ આત્મામાં ઠરી રહેવું ગમે છે, બાકી મને કાંઈ લખતા વાંચતા આવડતું નથી, મને કોઈ સ્વાધ્યાય નથી, તો તમે મને ચિનેશ્વરી દીક્ષા આપો. તો દીક્ષા લીધી, મુનિસંઘમાં જોડાયા અને પછી પહેલું તો હજી નવ દીક્ષિત હતા એટલે પહેલું અઠવાડિયું તો આમ ગયું. પછી એક અઠવાડિયા પછી પાછા આચાર્ય ભગવાન પાસે આવ્યા કે આચાર્ય ભગવાન જો તમે પરવાનગી આપો તો હું જરાક આગળ જઈને ધ્યાન કરવા માંગુ છું. આચાર્ય ભગવાને કીધું ભલે જાઓ. પછી થોડીક વાર પછી એક કલાકમાં કોઈ બીજા બે મુનિરાજ હતા એમને કહ્યું કે ભાઈ જો નવ દીક્ષિત છે જેમને બહુ સ્વાધ્યાય આદિ નથી અને જરાક એમનું ધ્યાન રાખજો, જરા જોયા હો તો ખરા બરાબર છે કે નહીં, અને ત્યાં હજી જોવા જાય છે ત્યાં પહોંચ્યા ત્યાં શું થયું કે તો મુનિરાજ તો છે જ નહીં, કે ક્યાં ગયા કે અરિયન પદમાં પહોંચી ગયા. ખ્યાલ આવે છે કે નહીં? એટલે મુનિ દશા એટલે આને કહેવાય કેવળ જ્ઞાનની તળેટી, હાલતા ચાલતા સિદ્ધ દશા. એ ખાલી આ કહેવા પૂરતા બોલ નથી, આ બધા આ ખરેખર આવી દશા છે મુનિરાજની. મુનિરાજને આપણે કહીએ ને કે 28 મૂળ ગુણમાં એમને અદંત ધોવન છે, પછી અસ્નાનતા છે. આ બધું અસ્નાનતા એમને શું કામ છે? કે એમને પાણીના જીવોની હિંસા બચે એના માટે નથી, એના માટે છે જ નહીં. અરે જેમને શરીર પ્રત્યે કંઈ એમને લાગતું વળગતું જ નથી, જેમને એમના પ્રત્યે કંઈ અટેન્શન નથી, કંઈ રુચિ જ નથી, તો હવે એનું શું એને સાફ કરે ને શું કરે? આપણે જેવી રીતના આપણું ઘર હોય તો બાજુવાળાના ઘરને દિવાલોને સાફ કરીએ, આ બાજુવાળો છે કે નહીં? એટલે એમને ઓટોમેટિકલી એવા ભાવ જ નથી થતા. એટલે મુનિદશાની આપણે જે વાત કરીએ છીએ આવી ઉત્કૃષ્ટ મુનિદશા હોય છે, જેમને એમ કહેવાય ને કે શુદ્ધ ઉપયોગ રૂપ મુનિદશા છે. અરે એ મુનિરાજને એક શુદ્ધ ઉપયોગ સિવાય પોતાના ઉપયોગને બી ક્યાંય ભટકાવવું ગમતું નથી, આ શરીરમાં ઉપયોગને લગાવવું એમને ગમતું નથી. ત્યાં આમાં આવે છે ને મહાકાલી અમૃતચંદ્રાચાર્ય કહે છે ને, નહીં નિયમ સાધનીમાં આવે છે ને કે આ જે શાસ્ત્ર છે એ મેં મારી પરિણતિની નિજ ભાવના માટે મેં આની રચના કરી છે. એટલે જે આ રચના કરે છે તે આખા નિયમસારમાં લખે છે શું કે લગભગ બધી જગ્યાએ કારણ શુદ્ધ પર્યાય છે, કે બાકી તમે કારણ સમયસાર છે, ને આ બધા જેટલા પણ વિશેષણો છે સેના માટે છે કે પોતાના શુદ્ધાત્મા માટેના જે વિશેષણો છે, બરાબર. એટલે જે વસ્તુનો અનુભવ કરીને આવ્યા છે, હવે છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા તો એ જ વસ્તુ લખે છે કે સેના માટે લખે છે કે એની ને એની વાતોને ચર્ચા કરવાથી પાછા એમાં એ ડૂબી જાય, એના માટે. બીજું આડું તેડું કંઈ એમને રસ જ નથી. મુનિરાજને આવી જો આવા તો ઘણા જેના ગામમાં ઉપચારો આવે છે, જો એવા ઘણા બધા વચનો જેના ગામમાં આવે, નિમિત્ત નૈમિત્તિક આવા ઘણા વચનો આવે છે. જો એમ તો તમે જુઓ તો કોઈ તીર્થંકર મુનિરાજ હોય ને, એ તીર્થંકર મુનિરાજને જે પ્રમુખ આહારદાન આપે છે ને, એ નિયમથી એ ભાવમાં મોક્ષે જાય, એ ભાવમાં જ નિયમથી ભાવમાં મોક્ષે જાય. ચરમ શરીરી હોય છે, જેવી રીતના આપણે શ્રેયાંશ રાજાનું ઉદાહરણ છે, તો એ ભાવમાં જાય. અને કોઈ સ્ત્રી આહારદાન આપે છે ને, તો એ નિયમથી ત્રીજા ભાવે મોક્ષે જાય, જાય જ, જેવી રીતના ચંદન બાલાનું એક્ઝામ્પલ છે. અને એના સિવાય હવે આપણે જે આદિનાથ ભગવાનના જે વજ્રજંગ રાજાનો ભાવ જુઓ તમે પાછળનો, જ્યારે વજ્રજંગ રાજાને શ્રીમતીએ જે આહારદાન આપ્યું મુનિરાજને, તો 10 ભાવમાં એ પણ મોક્ષે ગયા. એટલે જે મુનિરાજને જે આહારદાન આપે છે, તો એ આહારદાન આપનાર એ જીવના પરિણામ એટલા મંદ એવા શુભ પરિણામ હોય છે કે ધીરે ધીરે એ પણ પરંપરાએ પોતાનું કલ્યાણ કરીને મોક્ષે જાય જ છે. પણ એવું નથી કે હવે જે મુનિરાજને આહારદાન આપ્યું એટલે જાણે આપણો મોક્ષ લખાય જ ગયો, તો એ પુરુષાર્થ તો કરવાનો રહ્યો કે નહીં? એ પરંપરા ગુરુદેવશ્રી કહે છે ને ઘણી વાર, પરંપરા એટલે શું? કદાચ પ્રવચનમાં સાંભળ્યું હોય તો કે એ જે મુનિરાજને આહારદાન આપ્યો એ શુભ ભાવ જે થયા તો શુભ ભાવ એ પરંપરાએ એ મોક્ષનું કારણ બને છે. પણ પરંપરા એટલે એ શુભ ભાવ છોડીને પોતાના આત્મામાં લીન થશે ત્યારે એ મોક્ષનું કારણ થશે. એ ગુરુદેવશ્રીના પ્રવચનમાં વારંવાર આવા શબ્દો આવે છે. એટલે જો આવતા ઉપચારથી એક પ્રથમાન યોગની શૈલી કેવી છે કે કોઈ પણ જે ઘટના બતાવી છે ને એનું મહત્વ બતાવવા માટે એ એવા વાક્ય કહેવામાં આવે છે. એમ તો પ્રથમાન યોગમાં એમ પણ કહેવામાં આવે કે એક નાનું વ્રત લેવાથી મોક્ષે જવાય છે. જેવી રીતના ઓલું આવે છે ને કે એક ઓલા ભીલે કાગડાનું માંસ છોડ્યું અને પછી એ મોક્ષે ગયો. તો એમ કઈ ખાલી કાગડાનું માંસ છોડીને કોઈ મોક્ષે નથી જતું, પણ એ તો એક એને વિતરાગતાના ભાવમાં જોડાયેલો છે. એ ભાવમાં એ જોડાશે તો પછી આગળ જઈને એ પોતાનું કલ્યાણ કરીને પોતાના શુદ્ધાત્મામાં લીન થઈને મોક્ષે જશે. ઉપાય તો એક જ છે ને મોક્ષ જવાનો. કથન ભલે અમે અનેક પ્રકારથી આપણે વાતો કરીએ પણ ઉપાય તો એક જ છે મોક્ષ જવાનો, બરાબર છે. ચાલો તો આપણે આજની ગાથા આપણે થોડી લઈએ છે. ગાથા શું છે કે સ્તુત્ય અને નિંદ્ય વ્યક્તિઓની ચરમ સ્થિતિ. એટલે સ્તુતિ કરવા કોણ કરવા યોગ્ય કોણ છે અને નિંદા કરવા યોગ્ય કોણ છે. જો કુછ લોગ વિશાલ રાજ્ય કો છોડકર, આની ઉપર છે થોડું હેડિંગ છે હું વાંચું છું તમે સાંભળો. કુછ લોગ વિશાલ રાજ્ય કો છોડકર તપ અંગીકાર કરતે હૈ. જે ઘણા બધા રાજાઓ હોય એ રાજ્યને છોડીને મુનિ દશા ધારણ કરીને પોતે મુનિ થાય છે. ઓર કુછ લોગ તપ છોડકર રાજ્ય અંગીકાર કરતે હૈ. કોઈ એવા હીન પુરુષાર્થી હોય કે મુનિ દશામાં ન રહી શકે તો એને ત્યાગ કરીને પાછા સંસારી થાય છે. ઇન દોનો કાર્યો કા ફલ આગામી દો છંદ મેં કહેતે. જો વાત કોની કરે છે કે સ્તુતિ કરવા યોગ્ય કોણ છે અને નિંદા કરવા યોગ્ય કોણ છે, તો સ્તુતિ કરવા યોગ્ય કોણ થશે કે જે મહાન રાજ્ય હોય એને છોડીને કોઈ તપ કરવા માટે મુનિપદ લે છે તો સ્તુતિ કરવા યોગ્ય છે. અને નિંદા કરવા યોગ્ય કોણ છે કે જે આટલા ઊંચા પદમાં હતા, અરે હમણાં આજે અંતર્મુહૂર્તમાં સિદ્ધ થઈ શકવાની એમનીમાં તાકાત હતી અને એને છોડીને પાછા કોઈ સંસારમાં આવે તો એ નિંદા કરવા યોગ્ય છે. જો ગાથા લઈએ. સ્તુતિ ઓર નિંદા દોનો કી ચરમ કોટિ કો પ્રાપ્ત હુએ, તપ કે લિયે રાજ ત્યાગી અરુ તપ ત્યાગી વિષયાશા સે. જો શું કહે છે અર્થ, જો તપ કે લિયે ચક્ર એટલે કે રાજ્ય કો છોડતે હૈ ઓર જો વિષયો કી આશા સે તપ કો છોડતે હૈ, યે દોનો હી સ્તુતિ ઓર નિંદા કે ઉત્કૃષ્ટ કે સર્વોત્કૃષ્ટ ભાગ કો પ્રાપ્ત કરતે હૈ. જો એક જ પ્રસંગ છે એમાં આપણે બે લગાવી શકીએ ને કે આદિનાથ રાજા હતા અને નીલાંજનાનું મૃત્યુ થયું તો એ નિમિત્તથી એમને વૈરાગ્ય થયો. વૈરાગ્ય થયો તો એમની સાથે અનેક રાજાઓએ દીક્ષા લીધી. એ પહેલાના જમાનામાં તો એવું હતું કે કોઈ આવી રીતના તીર્થંકરનો જીવ વૈરાગી થાય અને દીક્ષા લે તો એમની સાથે લગભગ બધા આજુબાજુના જેટલા જ રાજાઓ અને બધા હોય ને એ લગભગ બધા એટલે એક સાથે હજારો વ્યક્તિ લાખો વ્યક્તિઓ દીક્ષા લઈ લે. અસ્તુ આ તો જે ત્રીજા કાળનો હજી પહેલી દીક્ષા છે, ખ્યાલ આવે ને. ત્રીજા કાળ પછી જે હવે ચોથો કાળ શરૂ થશે તો ત્રીજા કાળના અંતમાં સૌથી પહેલી વાર કોઈએ દીક્ષા લીધી તો પહેલા તો મુનિ દશા કેવી હોય એ જ કોઈને ખબર નથી. આદિનાથ ભગવાનની વાત જુદી છે, એ તો પહેલેથી જ સ્વયં શિક્ષિત છે. એમને કોઈ જો તીર્થંકરનો જીવ કેટલો ઉત્કૃષ્ટ જીવ હોય છે કે તીર્થંકરના જીવને આખા જીવન દરમિયાન કોઈની સામે ઝૂકવું પડતું નથી, એ તીર્થંકરના જીવની સામે મુનિરાજ પણ આવતા નથી આખા જીવન દરમિયાન. કેમ કે મુનિરાજ આવે તો એમને કોઈ અન્ય મુનિ સામે નમસ્કાર કરવા પડે તો એવો પણ એમને યોગ જ નથી બનતો. કોઈ બીજા અન્ય જીવ કે કોઈ બીજા અન્ય ભગવાનનું સમોશરણ આદિ તો પ્રશ્ન જ નથી. તીર્થંકરના જીવને પુત્રી પણ ન થતી, કેમ કે પુત્રી થાય ને એના સસુરાદિની સામે હાથ કરવો પડે ને. એટલે તીર્થંકરના જીવનો એવો જ યોગ હોય કે એમને પુત્રી પણ ન થાય. આ તો બ્રાહ્મી સુંદરી જે થયા એ આ ઊંડા અવસરપીણી કાળનું એક્સેપ્શન છે, બાકી થાય જ નહીં ક્યારે. ખ્યાલ આવે ને, આવા ઊંચા જીવ હોય. તીર્થંકર ના જીવ એટલે સૌથી સ્ટ્રોંગેસ્ટ જીવ હોય, એમની સામે ચક્રવર્તી પણ હારી જાય. ખ્યાલ આવે છે? એટલું એમનું શારીરિક બળ એવું હોય. એવું આવે છે ને આમાં ભક્તામર સ્તોત્રમાં કે આ દુનિયામાં વિશ્વમાં જેટલા સૌથી સર્વોત્કૃષ્ટ પૂતગલ પરમાણુઓ હતા એ બધા આવીને મળીને તમારું શરીર બન્યું છે. હવે આનાથી બીજા કોઈ ઉત્કૃષ્ટ પરમાણુ છે જ નહીં દુનિયામાં. એમ એટલે એમના નિર્મળ પરિણામ હોય, એટલું વૈરાગી જીવ હોય નાનપણથી જ. આ તો ભલે આપણને આદિનાથ રાજાની રાજ્ય અવસ્થામાં દેખાય કે આવી રીતના ઘર પરિવાર આદિમાં જોડાયેલા છે, બાકી એટલા પહેલેથી અંદરથી વૈરાગી જીવ હોય કે એમને કોઈ બધી ઓલી વસ્તુમાં ઇન્ટરેસ્ટ જ ન હોય. અને આટલું જરાક નાનકડું કંઈક વૈરાગ્યનો પ્રસંગ આવે અને છોડીને દીક્ષા લેવા વયા જાય. હા, ભરત ચક્રવર્તી વાળ જોયો, બાકી આવે છે ને આઈ થિંક શાંતિનાથ ભગવાનના કે મહેલના ઉપર બેઠા હતા, એક ખરતો તારો જોયો અને એમને વૈરાગ્ય થઈ ગયું અને દીક્ષા લેવા વયા જાય છે. નાનું નાનું વૈરાગ્ય પામીને એમને એવા વિતરાગતાના જાણે એમ સમજો ને કે વિતરાગ આમ મુનિ દશા લેવા માટે તૈયાર જ છે, અને બસ જરાક આમ કંઈક એવું જરાક પુશ મળે છે અને ધડ દઈને બધું છોડીને વયા જાય છે. તો આવા જીવ જે છે ને એ સૌથી ઉત્કૃષ્ટ સ્તુતિ કરવા યોગ્ય છે, કે જેમની પરિણતિ અંદરથી એટલી વૈરાગ્યમય છે પહેલેથી જ, એ ભલે અત્યારના આપણને સંસાર અવસ્થામાં દેખાય. ભરત ચક્રવર્તી છે ને, તો એ ભરત ચક્રવર્તી આપણને ભલે મહેલમાં ને એમાં દેખાય પણ અંદરથી કેવા છે કે એટલા વૈરાગી છે કે એમને જ્યારે દીક્ષા લે છે અને તરત અંતર્મુહૂર્તમાં મોક્ષ થઈ જાય છે. તો એની પહેલા કેટલી પ્રેક્ટિસ કરી હશે એમણે એ પોતાના આત્મામાં લીન થવાની, એ જે એક કળા જે છે પોતાના આત્મામાં લીન થઈને એમાં જ રહી જવાની. જો મુનિ દશા એટલે શું, કોઈ જીવને સર્વપ્રથમ પોતાના આત્માનો અનુભવ થાય મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં, એને સર્વપ્રથમ થાય તો એને અવિરત સમ્યક દ્રષ્ટિ કહેવાય, બરાબર? એમાં ને એમાં લીન રહે અને દર અંતર્મુહૂર્તે આત્માના અનુભવમાં લીન થાય તો મુનિ દશા કહેવાય. હવે મુનિ દશામાં તો એ હજી કચાશ છે, કેમકે અંતર્મુહૂર્ત સુધી જ આત્મામાં લીન રહી શકે છે અને પછી પાછા બહાર આવી જાય છે, એમાં સ્થિર રહી શકતા નથી. તો સૌથી મોટો એટલે ઉત્કૃષ્ટ પુરુષાર્થ તો કયો કે જે આત્મામાં લીન થયા ને હવે બહાર આવ્યા જ નહીં, એને કહેવાય સૌથી ઊંચો પુરુષાર્થ. ખ્યાલ આવે છે ને? એ આત્મામાં લીન થઈને સીધા મોક્ષે જાય છે. જો અંદર તમે કહેતા ને ખરેખર તો આપણે કહેવાની ભાષા છે, બાકી આવી રીતના કોઈ આત્માના અનુભવમાં લીન થઈને સીધા મોક્ષે જાય જ નહીં, કેમકે આ છઠ્ઠું અને સાતમું ગુણસ્થાન છે ને બે મેન્ડેટરી ગુણસ્થાન છે. એટલે ભરત ચક્રવર્તીને પણ છઠ્ઠું ગુણસ્થાન આવ્યું જોઈએ. ખ્યાલ આવે? એ છઠ્ઠા સાતમામાં હજારો વાર ઝૂલે એના પછી આગળ શ્રેણી માંડે. એ કર્ણાનિયોગના સૂક્ષ્મ કથનો છે અને એક સ્થૂળ કથનથી એમનો પુરુષાર્થ બતાવવા પ્રથમાનિયોગની સ્થૂળ શૈલીથી એમ જ કહેવાય કે આત્મામાં લીન થયા અને ભારત નો આવ્યો. ખ્યાલ આવે? આ બોલવા બોલવાની શૈલી છે, દરેક અનુયોગની થોડીક થોડીક અલગ હોય, પણ આપણે સમજવાનું ક્યાં કઈ અપેક્ષાથી ત્યાં વાત કરવામાં આવે છે. તો જો એ મુનિરાજ આવી આવા મુનિરાજ સ્તુતિ કરવા યોગ્ય છે. જો મુનિરાજની સ્તુતિની વાત આવે છે ને, ભરતેશ વૈભવમાં એક એક પ્રસંગ છે કે ભરત ચક્રવર્તી દર સવારે મુનિરાજને આહાર દાન લેવા માટે આપણે સાંભળ્યું જશે ને, ઉગાડા પગે આવી રીતના મહેલના દરવાજા સુધી આવે, પછી કોઈ મુનિરાજ આવે ને આહાર લેવા માટે એટલે એમની ભક્તિ સ્તુતિ આદિ કરીને એમને હાથ પકડીને મહેલમાં લઈ આવે. પછી સાથે વાતો પણ કેવી કરે કે જો કે હે મુનિરાજ, આ ભરતના મહેલમાં તમે આવો છો ને, આ જેવી મારી અંદર અંદર મહેલમાં આવતા ઓલી સીડીઓ જે હોય દાદરા, એ સોનાના અને રત્ન જડિત બધા દાદરા, પણ આમ ગોળ ગોળ હોય ને આડા તેડા, આપણે નીત આમ જઈને આમ જઈએ કે ટર્ન થવું પડે ને, તો કે હે મુનિરાજ જુઓ, જેવી આ સીડીઓ જેવી વક્ર છે ને, આ મારા પરિણામ એવા વક્ર છે, પણ તમે તો મુનિ દશામાં છો અને તમારા પરિણામ તો એવા કોમળ છે કે હમણાં પોતાના આત્મામાં લીન થઈ જશો. પછી શું કે જો દુનિયાને શું લાગે છે, દુનિયાને એવું દેખાશે કે આ ભરત ચક્રવર્તી તમને હાથ પકડીને મહેલમાં લઈ આવે, તમને ભરત ચક્રવર્તી તમને દોરે છે, પણ તમે તો ત્રણ લોકના નાથ છો, તમે આખા વિશ્વના જીવોને દોરો છો અને અમે તો આ સંસારમાં અટવાયેલા છે. એટલે જો જીવોની સ્તુતિ પણ કેટલી સરસ હોય છે એમ, એટલે આ વિશ્વમાં મુનિ દશા અને જે હરિયંત ભગવાન જેવું ઉત્કૃષ્ટ કોઈ નહીં. કેવી દશા હશે વિચાર કરો કે સમોશરણમાં ગણધર ભગવાન પણ એમને પાંચ પરમેશ્વરીને નમસ્કાર કરે ને, તો કોઈ પણ નવ દીક્ષિત મુનિરાજને પણ ગણધર ભગવાન નમસ્કાર કરે છે. એટલે એ જે પોતાના આત્મામાં લીન થયેલ અવસ્થા, એ અવસ્થા કેટલી ઉત્કૃષ્ટ હશે એનો વિચાર કરો. એ જે જે ઓલું આપણે વાત કરીને ઓલું કે ગોચરી વૃત્તિ, આમ જેમનું તેને અલગ ઘોડાને ઓલા લગાવ્યા હોય ને કે એને આજુબાજુ કાંઈ દેખાતું નથી, એમને બસ આગળનો રસ્તો જ દેખાય છે, આજુબાજુના કોઈ ડિસ્ટ્રેક્શન્સ એને ઘોડાને છે જ નહીં. એવી રીતના જે મુનિરાજ મુનિ દશા લે છે તો એમને હવે એ ધ્યાનનો જે ઉપયોગ છે ને, એ ઉપયોગને બીજા કોઈ ડિસ્ટ્રેક્શન્સ જ નથી, બસ પોતાના આત્મામાં જ એ લીન રહેવા માંગે છે. આને કહેવાય મુનિ દશા. જો આગળ વાંચીએ થોડું, આ તો આપણે મુનિ દશાની વાત કરી કે જે સ્તુતિ કરવા યોગ્ય છે. હવે નિંદા કરવા યોગ્ય કોણ છે? કે જે આવી ઊંચી દશા છે અથવા હતી એને ત્યાગીને પાછા સંસારમાં આવે છે, એ નિંદા કરવા યોગ્ય છે. તમે કથામાં સાંભળ્યું જ હશે કે જ્યારે આદિનાથ રાજાએ દીક્ષા લીધી તો એમની સાથે મારા ખ્યાલ 3000 રાજાઓએ દીક્ષા લીધી સાથે. હવે આદિનાથ રાજાએ તો 6 મહિના માટે ઉપવાસ, પહેલા જે ક્યારે પણ તીર્થંકર મુનિરાજ દીક્ષા લે તો પહેલા કંઈક ઉપવાસનો નિયમ લે, તેમણે 6 મહિનાનો ઉપવાસનો નિયમ લીધો અને મૌન થઈ ગયા. તીર્થંકર મુનિરાજ ક્યારે કંઈ મુનિ દશામાં બોલે જ નહીં. હવે એમની સીધી દિવ્ય ધ્વનિ કરશે, વચમાં કાંઈ ન બોલે, ક્યારે ઉપદેશ ન આપે. તો 6 મહિના માટે મૌન થઈ ગયા અને ઉપવાસ એમણે 6 મહિનાના લીધા. હવે એમના શરીરનું બળ અને બીજા બધા રાજાઓના શરીરનું બળ, એમાં કંઈક તો ફરક હોય કે નહીં? તો બાકી અન્ય રાજાઓને હવે ભૂખ લાગી માંડી ને પરિણામ જરા ડગવા માંડ્યા કે ભાઈ આ તો કઈ ઉપદેશ આપતા નથી, એ તો એક જગ્યાએ સ્થિર થઈ ગયા 6 મહિના માટે, પણ અમારે શું કરવું? તો થોડીક તો પહેલા ક્ષમતા ધારણ કરી, પણ ધીરે 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 જેમ પોતાના પરિણામ બગડવા લાગ્યા તો આમ હિંમત હારે ને, તો હિંમત હારી હારીને એ રાજાઓએ શું કર્યું, એ રાજા એટલે મુનિ દશા, એ મુનિ દીક્ષિત રાજાઓએ શું કર્યું કે સર્વપ્રથમ તો જે જંગલમાં હતા તો આજુબાજુ જે નીચે પડેલા ફળને હોય એ બધું ખાઈને પોતાનો અક્ષુધામ મટાડવા લાગ્યા. પછી થોડા તો એનાથી આગળ કે ભાઈ હવે નીચે કાંઈ બચ્યું નહીં તો ઝાડથી તોડીને ખાવા લાગ્યા. તો આકાશમાંથી દેવોએ આવીને એમને દંડિત કર્યા કે મુનિપદ એટલું ઊંચું પદ છે અને એવું ઊંચું પદ ધારણ કરીને તમે આવું કામ કરો છો, તો કાં તો તમે સાચી મુનિ દશામાં રહો, દિગંબર મુનિ દશામાં, અને પોતાના આત્માનું ધ્યાન કરીને કલ્યાણ કરો, કાં તો પછી તમે પાછા સંસારમાં આવી જાઓ. હવે જે રાજાઓ દીક્ષિત થઈને આવ્યા છે પાછા કઈ ઘરે તો ન જઈ શકે ને, નહીં તો એમના ક્ષત્રિય છે, સ્વાભિમાનનું શું થાય? તો શું કર્યું એમણે કે પેલા ઝાડની છાલ અને પાંદડાઓને એવું બધું પહેરીને ત્યાં જંગલમાં જ રહેવા લાગ્યા સંસારી તરીકે. ખ્યાલ આવે છે કે આ સ્ટોરી સાંભળી હશે કદાચ ઘણા લોકોએ, આદિપુરાણમાં બધું આવે છે. તો એટલે જે આવા ઊંચા મુનિપદમાં હતા અને મુનિ દશાનો એમને ખ્યાલ જ નથી અથવા પોતાના આત્મામાં લીન ન રહી શક્યા, અને જે એને ત્યાગીને સંસાર દશામાં આવે છે, તો નિંદા કરવા યોગ્ય છે. ખ્યાલ આવે છે? જો ભાવાર્થ વાંચે, એ શ્લોક મેં કુછ લોગ સ્તુતિ કરને યોગ્ય ઓર કુછ લોગ નિંદા કરને યોગ્ય હૈ, ઉન સબ મેં ચક્રવર્તી પદ છોડકર મુનિપદ ધારણ કરને વાલે સર્વોત્કૃષ્ટ રૂપ સે સ્તુતિ કરને યોગ્ય હૈ, ક્યોંકિ વે એસી ચક્રવર્તી પદ કી સંપદા કો છોડકર મુનિ ધર્મ રૂપ દુર્ધર અનુષ્ઠાન કા આચરણ કરતે હૈ. જો અહીંયા લખ્યું છે દુર્ધર અનુષ્ઠાન, ખ્યાલ આવ્યો કે નહીં? હવે આ પણ જેને આપણી નજરથી લખ્યું છે એક ચરણાનયોગની પદ્ધતિ છે, બાકી ખરેખર મુનિ દશામાં તો એટલો આનંદ છે કે કાંઈ દુર્ધર છે જ નહીં. જેને મુનિદશા અઘરી લાગતી હોય ને તે હજી રેડી નથી મુનિદશા માટે, અને જેને મુનિદશા એકદમ હવે સરળ લાગે છે એને એને ખરેખર હવે કેમ કે નજર જોઈએ ને. જો આપણે હમણાં શ્રીમદજીની જન્મજયંતિ ગઈ ને એટલે મને એ પણ ભાવ આવ્યો કે અપૂર્વ અવસરમાંથી એકાદ પદ જોશું, એટલે મેં આ પ્રતિક્રમણની બુક સાથે રાખી છે. જો એકાદ પદ જોઈએ જે શ્રીમદજી પણ ગ્રહસ્થ દશામાં રહીને કેવા ભાવ કરે છે કે હવે ક્યારે મારી મુનિ દશા આવશે, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું ભાર્યાંતર નિર્ગ્રંથ. જો જેમને મુનિ દશામાં હજી બાહ્યના સંયોગો અને પરિષહ અને આ ઉપસર્ગ આદિ થશે એ બધું દેખાય છે ને, એની તો હજી દ્રષ્ટિ જ બરાબર, એની તો દ્રષ્ટિ જ બરાબર નથી. આપણને શું લાગે કે અરે મુનિરાજ પેલું ભક્તિમાં આવે છે ને કે જે ગરમીનો સમય હોય તો પર્વતની ટોચ ઉપર જઈને બેસે છે, એટલે પેલા તપમાં પણ આવે ને કે કાય ક્લેશ કરે છે, અથવા તો એ જાતના બધા એમના તપ આવે ને બાહ્ય તપ કે એમના શરીરને આવી રીતના કંઈ બધું થતું હોય તો એના પર ધ્યાન ના આપે. એની નજર હજી જ્યાં જેની શરીર ઉપર છે ને એને મુનિ દશા જ નથી, એને જેને પરિષ અને આ બધું દેખાય છે એને ખરેખર મુનિ દશા જ નથી. એ આપણને શું લાગે અરે સુકુમાર મુનિરાજ હતા બિચારા મુનિરાજને ઓલી શિયાળણીએ 3 દિવસ સુધી એમનું શરીર એમણે ખાધું, બિચારા મુનિરાજને કેટલું દુઃખ થયું હશે. ગત સુકુમાર મુનિરાજને આ બધું સગડી માથે મૂકી દીધી તો માથા ઉપર બળતી આગ મૂકી હોય પહેલા તો વાળ બળી જાય, પછી સ્કીન બળે, પછી ધીરે ધીરે જઈને અંદર જઈને ખ્યાલ આવે છે, આપણે એને ઇમેજિન કરી શકીએ છીએ, તો મુનિરાજને કેટલું દુઃખ થયું હશે. અરે એ છોડો, એકલા રાજા હતા ને, શું નામ કઈ ક ઉપરથી નામ હશે, ચલો રાજાને જવા દો, પણ એમણે 500 મુનિરાજને ઘાણીમાં પીલી નાખ્યા. ઘાણી એટલે બધું આવે ને તેલ બનાવવા માટેનું, તો એ પહેલાના જમાનામાં એવું હતું કે મોટા પથ્થરો હોય એની અંદર બધું તલ આદિ નાખે અને પછી પથ્થરોને આંખ ઉપર આવે તો એ અંદર ક્રશ થઈને એમાં એકદમ નીચો વાઈને એમાંથી તેલ નીકળે, એમાં નાખી દીધા 500 મુનિરાજને અને ઘાણીમાં પીલી નાખ્યા. મુનિરાજને કેટલું દુઃખ થયું હશે. જેની નજર હજી એમના શરીરના આવા પરિણમન પર છે એમની નજર ત્યાં એમના આત્માના પરિણમન પર છે. બોલો પાંડવ મુનિરાજ હતા એમને કેટલું દુઃખ થયું હશે, એમને રેડ હોટ બળતા ઘરેણાઓ પહેરાવી દીધા અને એ ઘરેણાઓ પહેરાવવાથી એ રેડ હોટ હોય તો સ્કીન બળી જાય, કેમ સ્કીન બળે તો આખા શરીરમાં આગ લાગી જાય, એમ જાણે કોઈને જીવતા બાળી નાખે કેટલું દુઃખ થયું હશે. મને કોઈ દુઃખરૂપ અવસ્થામાંથી ભગવાન પદ પ્રાપ્ત થઈ શકે, કોઈ અર્યંત પદને પ્રાપ્ત કરે છે, કેમ કે 3 પાંડવ તો મોક્ષે ગયા, તો 2 પાંડવ ચલો સર્વાર્થ સિદ્ધિમાં ગયા, હવે સર્વાર્થ સિદ્ધિમાં પણ ગયા ને તો એવું હોય કે મૃત્યુ સમયે જેવા પરિણામ હોય ને એવી ગતિ પ્રાપ્ત થાય, ખ્યાલ આવે, છેલ્લી અંતર મુહૂર્તમાં જેવા પરિણામ હોય એવી ગતિ પ્રાપ્ત થાય. તો જેમને આગળની ગતિ સર્વાર્થ સિદ્ધિની છે તો એમના પરિણામ કેવા હશે મૃત્યુ સમયે, ચલો એમને જવા દો, પણ જે 3 પાંડવો તો મોક્ષે ગયા ને, તો મોક્ષ પદ એ બાહ્ય શરીરના ઓલા દુઃખને અનુભવ કરીને પ્રાપ્ત થાય કે નહીં. અરે એમની નજર તો ત્યાં છે જ, એ જે બળતું જે છે ને, જેવી રીતના સમજો કે જંગલમાં આગ લાગે અને બધા વૃક્ષ આદિ બળે છે, હવે એમાં કોઈ મુનિરાજ ત્યાં બેઠા હોય, મુનિરાજ નહીં ચલો કોઈ આપણે ત્યાં ઊભા છે સમજો, અને બાજુનું વૃક્ષ બળે છે તો એનું આપણને કેટલું દુઃખ થાય, એનું ફિલિંગ આપણને નથી આવતું ને, આપણા ઘરના બાજુવાળાના ઘરમાં આગ લાગી હોય તો એનો અનુભવ આપણને તો નથી ને. એવી રીતના જેવી રીતના પેલા પાંડવોના શરીર બળે છે તો એમની તો ત્યાં નજર જ નથી, એમની નજર ક્યાં છે કે પોતાના આત્મામાં લીનતા ઉપર છે. તો અંદરથી કેવું આમ કહેવાય ને પ્રચુર સ્વસંવેદન એમને છે, તો કેવું સુખ જળતું હશે અને એવી સુખરૂપ દશામાંથી અર્યંત પદ પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવે છે ને? જો એટલે વાત શું આપણે કરતા હતા કે મુનિરાજ આવું દુર્ધર અનુષ્ઠાન એ ધારણ કરે છે, કે મુનિ ધર્મ એટલે દુર્ધર અનુષ્ઠાનને આચરણ કરે છે, જે ચક્રવર્તી પદને ત્યાગ કરીને આવું દુર્ધર અનુષ્ઠાનને ધારણ કરે છે એ સ્તુતિ કરવા યોગ્ય છે. એટલે દુર્ધર શબ્દ જે છે ને એ તો ઉપચાર માત્ર છે, બાકી ખરેખર તો અત્યાર સુધી ચક્રવર્તી એ વિષયોની અગ્નિમાં બળી રહ્યા હતા. અમૃતચંદ્રાચાર્ય કહે છે ને સમયસારમાં જ મારા ખ્યાલથી કે એ જે સાતમા ગુણસ્થાનથી અમે છઠ્ઠા ગુણસ્થાનમાં આવ્યા ને તો જાણે હવે વિષયોની અગ્નિમાં બળી રહ્યા હોય એવો અમને અનુભવ થાય છે. કષાયોની અગ્નિમાં, હા કષાયોની અગ્નિમાં અમે બળી રહ્યા હોય એવો અમને અનુભવ થાય છે છઠ્ઠા ગુણસ્થાનમાં મુનિરાજ પ્રવચનસારમાં છે. હા તો બોલો હવે આપણા આપણા પરિણામોનું મુનિરાજને કેવું કેવું ફિલિંગ હશે કે આપણા પરિણામ કેવા છે? તો ચક્રવર્તી પદમાં જે હતા ભલે શાહી સમકીતી હતા પણ તો પણ ત્યાં હજી એ પરિણામોની સ્થિરતા નથી ને, ચારિત્રની સ્થિરતા નથી. તો સ્થિરતા નથી તો એ અનેક પ્રકારના વિકલ્પ ઉત્પન્ન થાય છે. વિકલ્પ ઉત્પન્ન થાય છે તો ત્યાં એમને વિષયોની અગ્નિમાં જાણે બળી રહ્યા હોય એવું લાગે છે. અને એને ત્યાગીને જ્યાં મુનિ દશા ધારણ કરી, જેવી રીતે આ તો જો હું મારું એક્ઝામ્પલ આપી શકું કેમ કે આપણે કોરિલેટ થાય, એટલે આપણે સમજો કોઈ જોબ કરતા હોય અને જોબ કરવામાં આપણને અનેક પ્રકારના કષ્ટ સહન થતા હોય, કંઈક આપણું ભલે મેનેજર સારો ન હોય કે બીજા કંઈક પ્રોબ્લેમ છે તમે વિચાર કરી લો, અને જે દિવસે આપણે જોબ છોડીએ તો કેવી શાંતિ થાય, એ જે કેટલી એના નિર્વિકલ્પતા ઉત્પન્ન થઈ જાય છે ને, એ મુનિરાજને તો હવે જે ચક્રવર્તી પદમાં આ દરેક વિષયોમાં જોડાયેલા હતા અને બધા વિષયોથી હવે એક સામટું ત્યાગીને હવે પૂર્ણ રીતે એક નિર્ભાર થઈ ગયા તો એમને કેટલા સુખનો અનુભવ થતો હશે વિચાર તો. ચાલો તો આ તો થયું જે જેમની સ્તુતિ કરવા યોગ્ય છે તે. મુનિ ધર્મ દુર્ધર અનુષ્ઠાન કા આચરણ કરતે હૈ ઇસલિયે વે સર્વોત્કૃષ્ટ સ્તુતિ કરને યોગ્ય મહિમા કે પાત્ર હૈ. ઓર જો ગ્રહણ કિયા હુઆ મુનિ પદ છોડકર વિષય વાંછા કે કારણ રાજ્ય કો અંગીકાર કરતે હૈ વે સર્વોત્કૃષ્ટ રૂપ સે નિંદા કે યોગ્ય. જો ખરેખર તો કડક વાત છે, બાકી આપણે જે રક્ષાબંધન પર્વમાં વિષ્ણુકુમાર મુનિરાજની આપણે સ્તુતિ કરીએ ને કે જો એમણે 700 મુનિરાજોની રક્ષા કરી, એ તો એક ઉપચાર માત્ર છે. ફરીથી જો એક પ્રથમાન યોગની શૈલીમાં ત્યાં આપણે જે વાત્સલ્ય ગુણની પ્રભાવ એની એની એનું પ્રભાવના કરવી છે, વાત્સલ્ય ગુણની આપણે મહિમા કરવી છે, એટલે ત્યાં વિષ્ણુકુમાર મુનિરાજની આપણે મહિમા કરી. બાકી તો ત્યાં એમણે ઊંચું પદ જે હતું એમનું મુનિપદ, એ મુનિપદમાં એમને એક વિકલ્પ આવ્યો કે જો અન્ય મુનિઓ આવી રીતના એના ઉપર ઉત્સર્ગ થઈ રહ્યો છે. બોલો પાંચ પાંડવોમાં જે નકુલ અને સહદેવને વિકલ્પ આવ્યો ને કે આ બીજા મુનિરાજોને શું થતું હશે, તો એ વિકલ્પના ફળમાં એમને 33 સાગરની ત્યાં જેલ ભોગવવી પડશે. થયું બે બહુ દૂર થયા કે? તો બોલો એમના પરિણામમાં ને વિષ્ણુકુમાર મુનિરાજના પરિણામમાં શું ફરક? એજ થયું કે નહીં કે આ 700 મુનિરાજોને કેવો કષ્ટ સહન થતો હશે, લાવ હું જઈને એમના ઉપસર્ગને દૂર કરું. જો ક્યાંક એવું પણ એવો જો જોગાનો જોગ એવું કદાચ બની શકત, ચોથો કાળો તો કદાચ બની જાત કે સમજો કે 700 મુનિરાજમાંથી અમુક મુનિરાજ તો એ પોતાનું કામ કરીને કેવડી થઈ ગયા, અને અહીંયા મુનિરાજને આજે અન્ય મુનિઓની રક્ષા કરવાનો ભાવ આવ્યો ને તો એ તો એ ભોમાં ને ભોમાં રહ્યા. ખ્યાલ આવે છે? ભલે પુણ્યબંધ તો થશે, પુણ્યબંધ તો જોરદાર થશે, એની એની ના નથી. પાછી જે એમણે એમણે જે ઓલું વામન રૂપ ધારણ કર્યું ને બધું આપણે સાંભળ્યું છે ને, એ પૂરો પ્રસંગ પૂરો થયો તો એમને સર્વપ્રથમ જઈને પહેલા પ્રાયશ્ચિત કરવું પડ્યું. તો કોઈ અપરાધ કર્યો હોય તો પ્રાયશ્ચિત કરવું પડે કે નહીં? તો આજે મુનિ દીક્ષા છોડીને અન્ય મુનિરાજોને રક્ષા કરવી અપરાધ છે? બોલો આપણી દ્રષ્ટિ અપરાધ નથી, કેમ કે આપણે શ્રાવકો છે, આપણું કામ છે. મન તો એ વિચાર આવે કે આખા નગરના શ્રાવકો શું કરતા હતા, કે કોઈ અન્ય બહારના વ્યક્તિ આવીને મુનિરાજોની રક્ષા કરવી પડી તો આટલા નગરમાં શ્રાવકો હતા એ શું કરતા હતા. એમને વિકલ્પ નો આવ્યો કે અમે બધા એક સાથે સંયુક્ત થઈને ઓલા રાજાને કંઈક ઓવરટર્ન કરી નાખીએ કે કંઈક કરીએ કે જેનાથી આ મુનિરાજોની રક્ષા થાય. એ શ્રાવકોનું તો કર્તવ્ય છે, પણ મુનિરાજ માટે જે પોતાના સ્વસંવેદનમાં એ લીન હતા એમાંથી એ બહિરંગ વિકલ્પમાં પાછું આવવું એ અપરાધ છે. ખ્યાલ આવે, જો કડક વાત છે, પણ જે મુનિ દશા એટલે કેટલી ઊંચી દશા છે એનો વિચાર તો કરો. આપણે જે બહારમાં જે મુનિઓની હમણાં ચર્ચા કરી રહ્યા છે એ તો દશા જ નથી, પણ અંદરમાં જે અંદરમાં એ જે સ્વસંવેદનની જે ઉત્કૃષ્ટતા છે એ ખરેખર મુનિ દશા છે. અને એ છોડો, આ તો કોઈ મુનિરાજની રક્ષા કરવા માટે. હવે અહીંયા શું કહે છે કે સર્વોત્કૃષ્ટ નિંદા કરવા યોગ્ય કોણ છે, કે જે રાજ્ય સુખ માટે એટલે એ રાજ્યને અંગીકાર કરવા માટે થઈને મુનિ દશા જો છોડે તો એમ કહેવાય ને કે એવા મૂર્ખની તો થોડા કડક શબ્દોમાં કે વાત શું કરવી. આ તો આચાર્ય ભગવાન લખ્યું છે ને, ગુણભદ્રા આચાર્ય, એટલે એમની ભાષા પણ હિત મિત પ્રિય હોય ને, એટલે એમ લખે છે એ તો નિંદા કરવા યોગ્ય છે. બાકી તો જો આગળ, મુનિપદ છોડકર વિષય વાંછા કે લીએ રાજ્ય કો અંગીકાર કરતે હૈ વે સર્વોત્કૃષ્ટ રૂપ સે નિંદા કે યોગ્ય હૈ, ક્યોંકિ છોટી સી પ્રતિજ્ઞા ભંગ પર ભી નિંદા હોતી હૈ, જબકી ઇસને તો મુનિપદ અંગીકાર કરકે ઉસકા ભંગ કિયા હૈ, ઇસલીએ ઉસકા ભ્રષ્ટપના સર્વોત્કૃષ્ટતમ નિંદનીય હૈ. જો આ બીજો પ્રશ્ન પણ લઈ લઈએ, નિંદા કરના તો ઉચિત નહીં હૈ, આપણે કોઈની નિંદા શું કામ કરવી જોઈએ, એ તો ઉચિત નથી. તો ઉત્તર, ઈર્ષા કે કારણ દ્વેષ બુદ્ધિ સે નિંદા કરના યોગ્ય નહીં. કોઈની ઈર્ષા થાય અથવા દ્વેષ બુદ્ધિથી કોઈની નિંદા કરે તો એ તો બરાબર છે, પરંતુ પાપાચરણ પ્રગટ કરકે ઉસે બુરા બતાને કે લીએ નિંદા કરને મેં દોષ નહીં. કોઈ પાપાચરણ કરતું હોય અને એ પાપરૂપ કાર્યને નિંદા કરવી કે જેનાથી ધર્મની પ્રભાવ ના થાય, કે ના ધર્મમાં આમ કરવા યોગ્ય છે, તો એ નિંદા યોગ્ય નથી, બરાબર છે. યદિ એસા ન હો તો શાસ્ત્રો મેં પાપી જીવો કી નિંદા ક્યો કહી ગઈ. એટલે જો આપણે વાત શું કરી કે મુનિરાજ એટલે કોઈ જીવ ગમે તેવું શ્રાવકનું ઉત્કૃષ્ટ પદ કેમ ન હોય એને છોડીને જ્યાં મુનિદશા ધારણ કરે છે તો એ સર્વોત્કૃષ્ટ સ્તુતિને યોગ્ય છે, અને કોઈ જેવાની ઊંચી મુનિદશા હોય એને ત્યાગીને પાછો શ્રાવક પદમાં આવે છે તો એમ તો કહેવાય ને કે ભાઈ એકદમ સુખમાં બિરાજતા હતા અને એને છોડીને કોઈ દુઃખમાં આવે તો એ આવે છે, તો જ લખ્યું છે ને, આવે છે ઘણા જીવોને. હા, એની સ્ટોરી મેં લાસ્ટ ટાઈમ કીધી હતી ને, કે એક મુનિરાજને કોઈ કન્યા ઉપર મોહ થઈ ગયો તો એમણે મુનિ દક્ષા છોડીને એમની સાથે લગ્ન કરી લીધા અને પછી એક નાનકડી ઝૂંપડી આદિ બનાવીને ત્યાં રહેતા હતા. લાસ્ટ ટાઈમ મેં કહી આ સ્ટોરી, તો એ ત્યાં રહેવા લાગ્યા, પણ એમનો ક્ષયોક્ષમ બહુ જોરદાર હતો, એટલે જેટલું શાસ્ત્રનું અધ્યયન આદિ એમણે કર્યું હતું તો એમના બાકીના સંઘમાં એમને કોઈને એટલું જ્ઞાન નહોતું. તો થોડા વખત પછી એક પ્રશ્ન ઊભો થયો તો આચાર્ય ભગવાને કહ્યું કે ઓલા મુનિરાજ હતા ને એમને એનો ખ્યાલ હશે તો તમે જઈને એને પૂછી આવો. હા, એટલે એ ઓલા જે શ્રાવક પદમાં આવી ગયા હતા પાછા એમને કહ્યું કે અચ્છા મારા મુનિ સંઘમાં હજી મારું આટલું માન છે અને હું ક્યાં આવીને પડ્યો છું. તો પાછું એમનો પુરુષાર્થ જાગ્યો અને બધું છોડીને પાછી મુનિ દીક્ષા લઈ ગઈ. એટલે જો જીવોના પરિણામ તો દર સમયે ઉપર નીચે થાય છે, આ જો આપણું કર્તવ્ય છે. હવે આ શ્રાવક છે ને આપણે બધા, આપણું પણ એવું કર્તવ્ય છે. આ મુનિરાજની ભલે આપણે વાત કરીએ છીએ, પણ એટલી જ વસ્તુ આપણા ઉપર પણ લાગુ પડે છે. જો આપણે જેને પ્રતિજ્ઞાઓ નિયમો તો લેવા યોગ્ય છે જ, રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. જો શ્રાવકના 8 મૂળ ગુણ કીધા છે, મધ માંસ અને મદિરા, આ 3 મકાર, 5 ઉદુંબર ફળ, અથવા ક્યાંય કોઈક જગ્યાએ 5 પ્રકારના પાપનો સ્થૂળ ત્યાગ, અથવા કોઈક જગ્યાએ રાત્રિ ભોજનનો ત્યાગ, આવી રીતના જુદા જુદા શાસ્ત્રોમાં જુદા જુદા વર્ણન આવે છે. શ્રાવકની ભૂમિકામાં આટલું તો બેઝિક ડિસિપ્લિન છે, બેઝિક નેસેસિટી, અને આ બધાનો નિયમપૂર્વક ત્યાગ હોવો જ જોઈએ. હવે જે નિર્ણય આપણે આ નિયમ લીધો છે, અને નિયમ લીધા પછી આપણને એમ થાય કે અરે એકાદવાર તો રાત્રે ચાલે ને, એમાં શું છે, કંઈક એક્સેપ્શન આપણે રાખીએ કે આવી રીતના તો હું નિયમ પાલન કરીશ, પણ હું ક્યાંક બહાર ગયો તો ચાલશે. તો આ જે નિયમનો જે ભંગ થાય છે ને, એ નિયમના ભંગમાં આપણે નિંદાને પાત્ર છે. આજે એક્ઝામ્પલ ભલે આ મુનિરાજનું ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ આપ્યું કે મુનિ દીક્ષાનો ત્યાગ કરીને શ્રાવકપણામાં આવે છે, પણ આપણે જે ઊંચું શ્રાવક પદ છે આપણું, આપણે જે જૈન નામ, જે જૈન કુળમાં જન્મીને શ્રાવક પદમાં વિરાજમાન થઈને ઊંચી એક ભૂમિકામાં આવ્યા, અને પછી બહાર જઈને રોડ ઉપર આ રોડ સાઈડ બધા ફેરિયાઓ પાસે ને એવું બધું ખાઈએ, આપણી ભૂમિકાને શોભતું નથી. ત્યારે જો કહેવા માટે તો બહુ છે, આપણે ચરણાનિયમની બહુ વાતો કરતા નથી, પણ કહેવા માટે તો ઘણું છે. પણ એક ઈશારામાં સમજો કે આપણા જે એવા પરિણામ છે, આજે જૈન નામધારી લોકો છે ને, એનું શ્રાવકાચાર પણ એટલું ઉત્કૃષ્ટ હોય છે, પણ તમે આજે બહાર જઈને આજે કમ્પેટેબલ ટુ જૈન ફૂડ અને બધું જે જોવા મળે છે, એ આપણે જ આપણા જૈન ધર્મની એકદમ વૃત્તિ બગાડી છે. એટલે આપણે આવા પ્રતિજ્ઞા એટલે કે આપણે આવા નિયમો લીધા હોય એનો ભંગ ન થાય એની આપણે સાવચેતી રાખવી જોઈએ. જો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ 165 સુધી તો ન પહોંચી શક્યા. 165માં લગભગ 164નો જે મેસેજ છે એ જ લગભગ ફરીથી રિપીટ થાય છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ ટચ કરીને આગળ વધશું. અચ્છા, એક વિશેષ સૂચના છે કે બોરીવલી જૈન મંદિરમાં જે વેદી પ્રતિષ્ઠાનો મહોત્સવ છે 23, 24 અને 25, આપણે પારલા જૈન મંદિરથી રોજ સવારના 7 વાગે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયાથી ત્યાં બસ જશે અને ત્યાં આપણે ત્યાંના દૈનિક પ્રોગ્રામમાં જોડાઈ જશું, અને ત્યાંથી એ જ બસ સાંજના રિટર્ન આવશે. એનો ટાઈમિંગ ને બધું પાછળથી અનાઉન્સ કરવામાં આવશે. જેને આ બસની સુવિધામાં જોડાવવું હોય એ દિલીપભાઈને કે નિપુણભાઈને પોતાના નામ લખાવી દેજો, એટલે સંખ્યાની ખબર પડે તો આપણે એ રીતે બસની વ્યવસ્થા કરીશું. 3-3 દિવસ બસની વ્યવસ્થા છે, રોજ સવારના 7 વાગે અહીંયા મંદિરથી બસ નીકળશે. ચાલો જીનવાણી સ્તુતિ હોય. હે જીનવાણી ભારતી તોહી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચેન, જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકારો, સો વાણી મસ્તક નમો સદા દે તું ધો. બોલો જીનવાણી માતનો, બોલો હાલતા ચાલતા સિદ્ધ મુનિ રાજોનો, બોલો સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો.